એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે એમ કે ખરેખર આજના સમય માટે બહુ જ પ્રસ્તુત છે.
હા, બિલકુલ.
ડેવિડ બ્રુક્સનું ધ રોડ ટુ કેરેક્ટર. એક બાજુ આપણે સફળતા પાછળ દોડીએ છીએ ને બીજી બાજુ એક સારા માણસ બનવાની પણ ઈચ્છા રાખીએ છીએ. આ પુસ્તક બરાબર આ જ દ્વંદ્વની વાત કરે છે, ખરું ને?
એકદમ સાચું. અને મને લાગે છે ને કે આ પુસ્તક આજે એટલું મહત્વનું એટલે જ છે કારણ કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું બાહ્ય જ દેખાય છે.
હા, સિદ્ધિઓ, સોશિયલ મીડિયા પર આપણી છબી,
જેને બ્રુક્સ કહે છે રેઝ્યુમે વર્ચ્યુઝ,
હા,
એના પર જ બધો ભાર છે.
બરાબર.
જ્યારે પેલી આંતરિક વાતો છે, નૈતિકતા, દયા, પ્રામાણિકતા, જેને યુલોજી વર્ચ્યુઝ કહે છે, જે આપણા ગયા પછી લોકો યાદ રાખે, એ બધું જાણે બાજુ પર મુકાઈ ગયું છે. આ પુસ્તક આ અસંતુલન તરફ આપણું ધ્યાન દોરે છે.
અને આ અસંતુલન તો આપણે રોજ અનુભવીએ છીએ આપણી આસપાસ. સફળતાની વ્યાખ્યા જ જાણે બદલાઈ ગઈ છે, એટલે મને લાગે છે કે આ પુસ્તકના વિચારોમાં ઊંડા ઉતરવું બહુ જરૂરી છે. સમજવું પડે કે સાચું ચારિત્ર એટલે શું અને એને કેળવવા શું કરવું.
ચોક્કસ, ચાલો ત્યારે શરૂ કરીએ.
હા, ચાલો.
તો પહેલા લેખકની વાત કરીએ. ડેવિડ બ્રુક્સ અમેરિકાના ખૂબ જાણીતા ચિંતક અને લેખક છે.
હા, ન્યૂયોર્ક ટાઈમ્સમાં લખે છે ને?
હા, ત્યાં નિયમિત કટાર લખે છે. એમની ઓળખ એક વિચારશીલ અવાજ તરીકેની છે. સંસ્કૃતિ, ચારિત્ર્ય, માનવ સ્વભાવ આવા વિષયો પર એમનું ફોકસ રહે છે.
એમની બીજી બુક્સ પણ જાણીતી છે, જેમ કે બોબોઝ ઇન પેરેડાઇઝ કે ધ સોશિયલ એનિમલ. પણ આ ધ રોડ ટુ કેરેક્ટરમાં મને જે વાત ખાસ ગમી ને તે એ છે કે તેઓ ખાલી એક નિરીક્ષક તરીકે નથી લખતા.
બરાબર.
એ પોતે સ્વીકારે છે કે આ પુસ્તકમાં જે સંઘર્ષની વાત છે એમાં તેઓ પોતે પણ સામેલ છે. એ એમના પોતાના જીવનનો પણ હિસ્સો છે.
ઉલ્લા દિલે કહે છે કે તેઓ પોતે પણ એડમ આઈ અને એડમ ટુ વચ્ચે ઝઝુમે છે.
એડમ આઈ એટલે
સફળતા પાછળ ભાગનાર.
હા.
અને એડમ ટુ એટલે પેલો નૈતિક અને ઊંડાણવાળો ભાગ. આ સ્વીકાર છે ને એ એમને કોઈ ઉપદેશક નહીં પણ આપણી જેમ જ એક યાત્રી બનાવે છે, એટલે આપણને એમની સાથે વિચારવાનું મન થાય.
એટલે એમની પત્રકાર તરીકેની અવલોકન શક્તિ અને નૈતિક ફિલોસોફીમાં એમનો રસ, આ બંને ભેગું થાય છે એમના લેખનમાં.
ચોક્કસ. અને એટલે જ એમની વાત માત્ર સિદ્ધાંત નથી રહેતી, અનુભવનો પડઘો પણ હોય છે.
બરાબર. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? સારાંશ શું કહી શકીએ?
પુસ્તકનો મુખ્ય વિચાર બહુ સ્પષ્ટ છે અને કદાચ થોડું ક્રાંતિકારી પણ. બ્રુક્સ બે પ્રકારના ગુણોની વાત કરે છે, રેઝ્યુમે વર્ચ્યુઝ અને યુલોજી વર્ચ્યુઝ.
રેઝ્યુમે વર્ચ્યુઝ એટલે?
એટલે એ બધી આવડતો અને સિદ્ધિઓ જે આપણે આપણા બાયોડેટામાં લખીએ, આપણી ડિગ્રી, નોકરી, પ્રોજેક્ટ્સ, આપણી કુશળતાઓ, જે બધું આપણી કારકિર્દી અને દુનિયામાં આપણી ઓળખ બનાવે છે.
ઓકે.
અને યુલોજી વર્ચ્યુઝ. યુલોજી એટલે શ્રદ્ધાંજલિ સભામાં બોલાતું વક્તવ્ય. બરાબર.
હા, બરાબર.
તો યુલોજી વર્ચ્યુઝ એટલે એ ગુણો જે આપણા મૃત્યુ પછી લોકો યાદ કરે. આપણી દયા, ઉદારતા, પ્રામાણિકતા, હિંમત,
પ્રેમ કરવાની ક્ષમતા, વફાદારી,
હા, એ બધું આ આપણા આંતરિક સ્વભાવ સાથે, આપણા ચારિત્ર સાથે જોડાયેલું છે. આપણે દુનિયા માટે શું કર્યું એ નહીં પણ આપણે કોણ હતા એની વાત છે. અને બ્રુક્સની મુખ્ય દલીલ એ છે કે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, હવે તો લગભગ આખી દુનિયામાં આ રેઝ્યુમે ગુણો પર જ ધ્યાન આપે છે.
હા, એ તો દેખાય જ છે.
શાળાઓ, કોલેજો, ઓફિસો, બધે જ સફળતા, સ્પર્ધા, સિદ્ધિ એ જ મુખ્ય છે. પણ ચારિત્ર ઘડતર, નૈતિકતા, આંતરિક વિકાસ એની વાત કોણ કરે છે? આપણે યુલોજી ગુણોનું મહત્વ જ જાણે ભૂલી ગયા છીએ. એને કેવી રીતે કેળવવા એની તો વાત જ નથી થતી.
આજ પેલી બિગ મી સંસ્કૃતિ ને, મોટો હું, જ્યાં બધું હું, મારું, મારી સિદ્ધિ, મારો મત, બધું પોતાના ફરતે જ ફરે છે. આપણે સતત પોતાની જાતને એક બ્રાન્ડ તરીકે રજૂ કરવાની કોશિશમાં હોઈએ છીએ.
બરાબર. અને આવામાં પછી નમ્રતા, આત્મસંયમ, બલિદાન, સેવા, આવા ગુણો જાણે જૂના જમાનાના લાગે, જાણે અવ્યવહારુ હોય.
હા, બરાબર.
તો પુસ્તકનો હેતુ આ અસંતુલન બતાવવાનો છે અને આપણને ચારિત્ર ઘડતરના એ રસ્તે પાછા વાળવાનો છે જે ખાલી બાહ્ય સફળતાની ચમક પર નહીં પણ આંતરિક નૈતિક સંઘર્ષ પર, નમ્રતા પર, કોઈ મોટા હેતુ માટે સમર્પણ પર, ઊંડા માનવીય સંબંધો પર, એના પર આધાર રાખે છે.
એમ નથી કહેતા કે સફળતા ખરાબ છે.
ના ના, બિલકુલ નહીં. પણ એમ કહે છે કે ખાલી સફળતા પૂરતી નથી, ખરી સાર્થકતા તો આંતરિક ગુણો કેળવવામાં છે.
બહુ સરસ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ પુસ્તકના મુખ્ય વિચારોમાં. તમે એડમ આઈ અને એડમ ટુની વાત કરી, આ શું છે બરાબર?
હા, આ ખ્યાલ બ્રુક્સે રબ્બી જોઝેફ સોલોવેચિક પાસેથી લીધો છે અને એ પુસ્તકનો પાયો છે. એડમ આઈ એ આપણા સ્વભાવનો એ હિસ્સો છે જે મહત્વાકાંક્ષી છે, જે બહારની દુનિયા જીતવા માંગે છે.
એટલે કરિયર, પૈસા, સ્ટેટસ.
હા, સમસ્યાઓ ઉકેલવી, દુનિયા પર પ્રભાવ પાડવો, એ તર્ક અને કાર્યક્ષમતાથી ચાલે છે. આ એ જ ભાગ છે જે રેઝ્યુમે ગુણોને મહત્વ આપે છે. અને આજની દુનિયા મોટા ભાગે એડમ આઈને જ શાબાશી આપે છે, એને જ પ્રોત્સાહન આપે છે.
અને એડમ ટુ?
એડમ ટુ આપણો આંતરિક, નૈતિક અને કદાચ આધ્યાત્મિક કહી શકાય એવો ભાગ છે. એ સારું કરવા કરતાં સારું બનવા પર ધ્યાન આપે છે.
મૂલ્યો પર.
હા, પ્રેમ, શ્રદ્ધા, કરુણા, પ્રામાણિકતા, નમ્રતા, એ આ ગુણોને મહત્વ આપે છે. જીવનનો અર્થ શોધે છે, પોતાની નબળાઈઓ સ્વીકારે છે અને એને સુધારવા કોશિશ કરે છે. આ યુલોજી ગુણો સાથે જોડાયેલો ભાગ છે. બ્રુક્સ કહે છે કે આપણે એડમ ટુની ભાષા જાણે ભૂલી રહ્યા છીએ.
આ ખરેખર વિચારવા જેવું છે. આપણે બધામાં આ બંને એડમ હોય જ છે. પણ સવાલ એ છે કે આજે જ્યાં એડમ આઈનું આટલું જોર છે, ત્યાં એડમ ટુને જીવંત કેવી રીતે રાખવો? અને કદાચ અહીંથી જ નમ્રતા, હ્યુમિલિટીનો વિચાર આવે છે ને?
બિલકુલ. બ્રુક્સ માટે નમ્રતા એટલે પોતાની જાતને ઉતારી પાડવી એવું નથી. નમ્રતા એટલે પોતાની જાતનું સાચું મૂલ્યાંકન. આપણી શક્તિઓ કઈ છે અને ખાસ તો આપણી મર્યાદાઓ કઈ છે એ પ્રામાણિકપણે જોવું.
એ સ્વીકારવું કે આપણે બધું જ નથી જાણતા.
હા, અને આપણી સફળતા ફક્ત આપણા કારણે નથી, બીજાઓનો અને સંજોગોનો પણ ફાળો છે. આ સમજ આપણને અભિમાનથી બચાવે છે અને શીખવા માટે, વિકાસ પામવા માટે તૈયાર કરે છે. જેમ બ્રુક્સ કાંટનો ઉલ્લેખ કરીને કહે છે, આપણે બધા માનવતાના વાંકા લાકડામાંથી બનેલા છીએ, અપૂર્ણ છીએ. આ સ્વીકારવું જ નમ્રતાની શરૂઆત છે.
અને નમ્રતા હોય તો જ કદાચ આપણે પેલું સાંભળી શકીએ જેને બ્રુક્સ આહવાન પામેલ સ્વ, ધ સમન્ડ સેલ્ફ કહે છે. આ શું છે?
આ બહુ જ રસપ્રદ વિચાર છે. આપણી સંસ્કૃતિ શું શીખવે છે કે જીવનનો હેતુ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનો છે, મારે શું જોઈએ છે એ સવાલ પૂછવાનો.
બરાબર.
પણ સમન્ડ સેલ્ફનો વિચાર એનાથી ઉલટો છે. એ કહે છે કે જીવનનો સાચો અર્થ ત્યારે મળે જ્યારે આપણે એ સવાલનો જવાબ આપીએ કે જીવન મારી પાસે શું માંગી રહ્યું છે, અથવા દુનિયાની કઈ જરૂરિયાત મને બોલાવી રહી છે.
ઓ, એટલે હેતુ આપણે શોધતા નથી પણ આપણને બોલાવે છે.
હા, કોઈ પરિસ્થિતિ, કોઈ અન્યાય, કોઈ પીડા, કોઈ જરૂરિયાત, એ આપણને આહવાન આપે છે અને એના જવાબમાં આપણે આપણું જીવન સમર્પિત કરીએ છીએ.
તમે ફ્રાન્સિસ પર્કિન્સનું ઉદાહરણ આપ્યું હતું, ફેક્ટરીની આગ જોઈને જેમણે શ્રમિકો માટે કામ કર્યું.
હા, એ ઉત્તમ ઉદાહરણ છે. પણ એવું જરૂરી નથી કે આહવાન હંમેશા આટલું મોટું કે નાટકીય જ હોય. એ આપણા કુટુંબની કોઈ જરૂરિયાત હોઈ શકે, આપણા સમાજની કોઈ સમસ્યા હોઈ શકે, કોઈ નાની બાબત પણ હોઈ શકે જ્યાં આપણે ફરક લાવી શકીએ. મહત્વનું એ છે કે આપણે સ્વમાંથી બહાર નીકળીને આપણી આસપાસ જોઈએ, સંવેદનશીલ બનીએ અને પછી આપણી શક્તિ મુજબ જવાબ આપીએ.
અને આ જવાબ આપવા માટે ઘણીવાર આપણી અંદરની નબળાઈઓ આડે આવે છે, એટલે જ કદાચ બ્રુક્સ આત્મવિજય, સેલ્ફ કન્ક્વેસ્ટની વાત કરે છે.
હા, ચારિત્ર્ય ઘડતરનો આ ખૂબ જ મહત્વનો ભાગ છે. આત્મવિજય એટલે આપણી પોતાની નબળાઈઓ, આપણો ગુસ્સો, લાલચ, ઈર્ષા, આળસ, ડર, આ બધા પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ,
અંદરની લડાઈ.
બરાબર. બ્રુક્સ કહે છે, સાચી લડાઈ બહારની, અંદર છે. ડ્વાઇટ આઇઝનહવરનું ઉદાહરણ અહીં બહુ જ બંધ બેસતું છે. એ અમેરિકાના પ્રમુખ બન્યા પણ યુવાનીમાં ખૂબ ગુસ્સાવાળા હતા. જો એમણે પોતાના ગુસ્સા પર કાબુ ન મેળવ્યો હોત તો કદાચ પરિણામ કંઈક જુદું જ હોત. ચારિત્ર્ય કંઈ જન્મથી નથી મળતું, એ તો આ આંતરિક સંઘર્ષમાંથી કમાવવું પડે છે.
અને આ સંઘર્ષ સહેલો નથી હોતો, એટલે જ બ્રુક્સ સંઘર્ષ, સ્ટ્રગલના મહત્વ પર ભાર મૂકે છે. મને લાગે છે કે આજકાલ આપણે સંઘર્ષથી બચવા જ માગીએ છીએ, બધું સહેલું જોઈએ છે.
સાચી વાત છે. પણ બ્રુક્સ કહે છે કે આરામ અને સુવિધાવાળું જીવન ભાગ્યે જ મજબૂત ચારિત્ર્ય બનાવે છે. મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ, નુકસાન, પીડા, આ બધું આપણને ઊંડાણ આપે છે, સહનશીલતા શીખવે છે.
કરુણા અને શાણપણ પણ.
હા, જ્યારે આપણે મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ખરેખર શું મહત્વનું છે. આપણી શક્તિઓ અને મર્યાદાઓનો ખ્યાલ આવે છે. આપણે વધુ નમ્ર બનીએ છીએ, બીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ અનુભવીએ છીએ. ડોરોથી ડે, જેમણે ગરીબો માટે કામ કર્યું, એમનું જીવન આનું ઉદાહરણ છે. એમણે જાણી જોઈને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને એમાંથી જ એમને નૈતિક શક્તિ મળી.
બ્રુક્સનું એક વાક્ય મને બહુ ગમે છે, પીડામાંથી સાજા થવું એ બીમારીમાંથી સાજા થવા જેવું નથી. ઘણા લોકો સાજા થઈને નહીં પણ બદલાઈને બહાર આવે છે.
બરાબર, સંઘર્ષ આપણને રૂપાંતરિત કરે છે.
હા,
અને અંતે આ બધાની સાથે જોડાયેલો છે પ્રેમનો વિચાર. પણ અહીં પ્રેમ એટલે ખાલી રોમેન્ટિક પ્રેમ નહીં,
એનાથી કંઈક વધુ.
હા, વ્યાપક અર્થમાં નૈતિક પ્રતિબદ્ધતા, બીજાના ભલા માટે સમર્પણ, પોતાની જાતથી ઉપર ઉઠીને કોઈ વ્યક્તિ, વિચાર કે સમુદાય સાથે જોડાવાની ક્ષમતા. બ્રુક્સ જ્યોર્જ એલિયટ જેવી લેખિકાના જીવનમાંથી બતાવે છે કે કેવી રીતે ઊંડા પ્રતિબદ્ધ સંબંધો આપણને નૈતિક રીતે ઘડે છે.
અને આની સાથે પેલો વ્યવસ્થિત પ્રેમ, ઓર્ડર્ડ લવનો ખ્યાલ પણ આવે છે, જે સેન્ટ ઓગસ્ટિન પાસેથી લેવાયો છે. એ શું છે?
વ્યવસ્થિત પ્રેમ એટલે સાચી વસ્તુઓને સાચા ક્રમમાં અને સાચી માત્રામાં પ્રેમ કરવું, એમ કે વિવેક રાખવો કે શું વધુ મહત્વનું છે અને શું ઓછું.
દાખલા તરીકે
સત્ય અને ન્યાયને પૈસા અને સુવિધા કરતાં વધુ પ્રેમ કરવો, કુટુંબ અને સમાજ પ્રત્યેની જવાબદારીને પોતાની અંગત મહત્વકાંક્ષાઓ કરતાં વધુ મહત્વ આપવું,
ઉચ્ચ નૈતિક મૂલ્યોને ક્ષણિક આનંદ કરતાં વધુ.
હા, બરાબર. અને આ માટે પોતાની જાતને સમજવી પડે, આપણી ઈચ્છાઓ, આપણી લાલસાઓ, આપણી નબળાઈઓ, એ બધા વિશે જાગૃત થવું પડે.
તો આ બધા ઊંડા વિચારો પછી જો આપણે મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? પહેલી વાત તો મને એ દેખાય છે કે આપણી જે આ આધુનિક સફળતા કેન્દ્રિત સંસ્કૃતિ છે ને, એ ક્યાંક નૈતિક રીતે અધૂરી છે.
ચોક્કસ.
એ એડમ આઈ પર બહુ ભાર મૂકે છે અને એડમ ટુને સાવ ભૂલી જાય છે. આપણા સમાજમાં પણ એવું છે, દેખાવ અને સિદ્ધિઓ જ મહત્વની ગણાય છે, ચારિત્ર્ય નહીં.
બીજો મહત્વનો સંદેશ એ છે કે ચારિત્ર્ય ઘડતર માટે નૈતિક સંઘર્ષ જરૂરી છે. મુશ્કેલીઓ આવે જ, એનાથી ભાગવાને બદલે એનો સામનો કરવો પડે, પોતાની નબળાઈઓ સામે લડવું પડે, એમાંથી શીખવું પડે. આ જ વિકાસનો રસ્તો છે.
હા, ખાસ કરીને યુવાનો માટે આ સમજવું જરૂરી છે, જેમને બધું ફટાફટ અને સહેલું જોઈએ છે.
બરાબર. ત્રીજો મુદ્દો જે મને પણ બહુ ગમ્યો, સાચો સંતોષ અને જીવનનો અર્થ સીધું સુખ શોધવાથી નથી મળતું.
પણ કેવી રીતે મળે છે?
ઘણીવાર પોતાની જાતને ભૂલીને, કોઈ મોટા હેતુ માટે, કોઈ સમુદાય માટે, કોઈ વ્યક્તિ માટે સમર્પિત થવાથી મળે છે. આ સ્વપરિપૂર્ણતાનો વિરોધાભાસ છે.
આપણી પરંપરામાં પણ સેવા પરમો ધર્મઃ કહ્યું છે, એ આ જ વાત છે.
ચોક્કસ. ચોથો મુદ્દો એ છે કે ચારિત્ર્ય ઘડતણ એકલા હાથે નથી થતું. આપણને સારા ઉદાહરણો જોઈએ, નૈતિક માર્ગદર્શકો જોઈએ.
જેમ બ્રુક્સ આ પુસ્તકમાં ઘણા લોકોના ઉદાહરણ આપે છે.
હા, અને આપણને એક સહાયક સમુદાયની પણ જરૂર પડે છે. કુટુંબ, મિત્રો, ધાર્મિક કે સામાજિક જૂથો, જે આપણને નૈતિક ભાષા અને ટેકો આપે. આજકાલ આની બહુ જરૂર છે.
અને છેલ્લો પણ ખૂબ મહત્વનો સંદેશ, નમ્રતા એ નબળાઈ નથી, એ તો આત્મજ્ઞાન અને વિકાસની શક્તિ છે.
બરાબર.
પોતાની મર્યાદાઓ સ્વીકારવી અને સતત શીખતા રહેવું, એ જ સાચી તાકાત છે. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે, વિદ્યા વિનયેન શોભતે.
એકદમ. આ પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે સીધા દિલ પર અસર કરે છે. જેમ કે પેલું વાક્ય જેની આપણે શરૂઆતમાં વાત કરી, આપણે બિગ મી, મોટા હુંની સંસ્કૃતિમાં જીવીએ છીએ.
આજના સોશિયલ મીડિયા યુગ માટે કેટલું સાચું.
બીજું, એડમ આઈ અને એડમ ટુનો ભેદ બતાવતું વાક્ય. એડમ આઈ દુનિયા જીતવા માંગે છે, એડમ ટુ દુનિયાની સેવા કરવાના આહ્વાનનું પાલન કરવા માંગે છે.
આ આપણા અંદર ચાલતા સંઘર્ષને સ્પષ્ટ કરે છે. મહત્વાકાંક્ષા વિરુદ્ધ નૈતિક ફરજ, આપણે કોને વધુ મહત્વ આપીએ છીએ એ સવાલ છે.
અને પેલું સંઘર્ષ વિશેનું વાક્ય, પીડામાંથી બહાર આવવું એ રોગમાંથી સાજા થવા જેવું નથી. ઘણા લોકો સાજા થઈને બહાર નથી આવતા, તેઓ બદલાઈને બહાર આવે છે. આ આપણને મુશ્કેલીઓને અલગ નજરથી જોવાની પ્રેરણા આપે છે, એ વિકાસની તક છે.
અને છેલ્લું, આ પણ બહુ શક્તિશાળી છે, ચારિત્ર્ય જન્મજાત નથી, તે તમારી પોતાની નબળાઈઓનો સામનો કરવાની પ્રક્રિયામાંથી ઉદ્ભવે છે. આ સાંભળીને થોડી રાહત પણ થાય અને જવાબદારી પણ સમજાય.
હા, ભૂલો થાય, આપણે અપૂર્ણ છીએ, પણ મહત્વનું એ છે કે આપણે એમાંથી શીખીને સારા બનવાની કોશિશ કરીએ છીએ કે નહીં.
તો આ બધા વિચારોને જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? ખાલી વાંચવા સાંભળવા પૂરતું નથી.
બરાબર, આપણે રોજ થોડો સમય કાઢીને વિચારી શકીએ કે આજે મેં રેઝ્યુમે ગુણો પાછળ કેટલો સમય આપ્યો અને યુલોજી ગુણો કેળવવા શું કર્યું. કોઈ મિત્રને મદદ કરી, કોઈની વાત ધ્યાનથી સાંભળી, કોઈ પ્રામાણિક નિર્ણય લીધો.
એક જાતનો નાનો નૈતિક હિસાબ. બીજું, આપણે આપણી કોઈ એક નબળાઈ પકડીને એના પર કામ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરી શકીએ.
હા,
જેમ કે જો ગુસ્સો જલ્દી આવતો હોય તો એને ઓળખીને શાંત રહેવાની કોઈ રીત શીખવી. જો સ્વાર્થી લાગતું હોય તો જાણી જોઈને બીજાની જરૂરિયાત પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવો.
અને પેલું સમન્ડ સેલ્ફ, એના માટે કોઈ મોટી ક્રાંતિ કરવાની જરૂર નથી. આપણી આસપાસ, આપણા સમાજમાં એવી કઈ નાની જરૂરિયાત છે જ્યાં આપણે મદદ કરી શકીએ.
કોઈ સ્વયંસેવી કાર્ય, કોઈને ભણાવવામાં મદદ, પર્યાવરણ માટે નાનું પગલું.
હા, કંઈ પણ જે આપણને આપણા સ્વમાંથી બહાર કાઢે.
અને નમ્રતાનો અભ્યાસ તો રોજબરોજની વાતચીતમાં થઈ શકે. બીજાના વિચારો ધ્યાનથી સાંભળવા, ભલે આપણે સહમત ન હોઈએ.
પોતાની ભૂલ સ્વીકારતા શીખવો.
હા, અને બીજાની સફળતા એ પ્રશંસા કરવી. આ નાની વાતો પણ ધીમે ધીમે ફરક લાવી શકે છે. મારા માટે આ પુસ્તકમાંથી જે સૌથી મોટો વિચાર હું સાથે લઈ જઈ રહી છું તે એ છે કે જીવનની સાચી દોડ બહારની સફળતા માટે નથી, પણ અંદર એક સારા નૈતિક માણસ બનવાની છે. રેઝ્યુમે ગમે તેટલો સારો હોય, અંતે તો આપણી યુલોજી જ આપણી સાચી ઓળખ છે.
ચરિત્ર જ વારસો છે.
હા,
અને મારા માટે નમ્રતા અને સંઘર્ષનું મૂલ્ય ફરીથી સ્પષ્ટ થયું. એ સ્વીકારવું કે આપણે અપૂર્ણ છીએ અને આપણી નબળાઈઓ સામે લડવું એ જ ખરો વિકાસ છે. આજની દુનિયામાં જ્યાં સતત પરફેક્ટ દેખાવાનું દબાણ છે, ત્યાં આ પુસ્તક યાદ અપાવે છે કે આપણી અપૂર્ણતામાં જ આપણી માનવતા છે. અને ચારિત્ર ઘડતર એ આખી જિંદગી ચાલતી, ક્યારેક મુશ્કેલ પણ અંતે બહુ સંતોષ આપતી યાત્રા છે.
અને કદાચ શ્રોતાઓ માટે એક પ્રશ્ન મૂકી જઈએ. તમારા જીવનમાં એડમ આઈ અને એડમ ટુ વચ્ચેનું સંતુલન તમે કેવી રીતે જાળવી રહ્યા છો? અને એવા કયા યુલોજી ગુણો છે જેને તમે તમારા જીવનમાં વધુ મહત્વ આપવા માંગો છો?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.